જ્યારે પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે જ આત્મ જાગૃતિ આવશે. જેમ સવારના પહોરમાં સૂર્યનો ઉદય થાય એટલે ધીરે 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 અજવાળું વધે અને અંધારું આપોઆપ દૂર થઈ જાય, ભાગી જાય, એમ પૂર્વના પુણ્યનો જ્યારે ઉદય થાય એનું ફળ મળવાની શરૂઆત થાય ત્યારે નિજ અનુભવ થાય, આત્માનો અનુભવ, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું, મારું સાચું સ્વરૂપ શું છે, એને જે ઓળખે એને નિજ અનુભવ કહેવાય. નિજ અનુભવ ત્યારે જ મળે કે જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરતા શીખીએ. આપણને આત્મનિરીક્ષણ કરતા આવડે તો જ ધીરે 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 આપણે આગળ વધીએ, પ્રગતિ કરીશું. જ્યાં નિજ અનુભવની વાત આવે છે ત્યારે પોતાની જાતને ઢોળવી, શોધવી, પોતાની જાતને ધીરે ધીરે તપાસવી, હું કોણ છું, કેટલામાં છું, શું કરું છું, શું કરવાનું, શું કરી રહ્યો છું, આમ પોતાની જાતને તપાસતા 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 એક સમય એવો આવશે કે આ સાચી વસ્તુ આપણને ઓળખાઈ જશે, ઓળખાઈ જશે. જેમ ઘર મોટું હોય, આખા ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય, બધું આગુ પાછું કરતા, સાફ કરતા, ગોઠવતા ગોઠવતા એ કરતા, મુખ્ય વસ્તુ અરે આ પણ આ રહી, જડી જાય, એને પણ સરખી રીતે કરવાની મન થાય કે બધું પડતું મૂકે, પછી આ તો બધું પતી ગયું, મુખ્ય કામ આ. તો એમ ઘરમાંથી પણ અનુભવ થાય અને એ અનુભવ પરથી આપણને ત્યાંની આપણી પોતાની વસ્તુ પ્રાપ્ત થઈ જાય. વસ્તુનો સાગર સભર બને, જે મૂળ તત્વ વસ્તુ છે, જે આનંદ છે, એ આખો ભંડાર ભરેલો છે. અને આત્માનુભૂતિ ત્યારે જ થાય કે જ્યારે આત્મદર્શન, સ્વનિરીક્ષણ કરીએ, મારામાં કેટલી ક્ષતિઓ છે, મારામાં કેટલા અવગુણ છે, આ બધું તપાસતા. કોક કહેશે કે તારા આ અવગુણ છે તો ગુસ્સો આવશે, ઝઘડો થશે. એટલે કોઈની ઉપર આધાર, બીજાની ઉપર આધાર રાખ્યા વગર આપણું આત્મનિરીક્ષણ આપણે પોતે કરીએ. જે ક્ષતિઓ આપણી હોય એને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીશું. ઘરમાં અનાજ લાવ્યા હોય, 12 મહિનાનું ભરવાનું હોય તો લાવીને સાફસૂફ કરી, કાંકરા વીણી અને દિવેલથી મોઈ અને સરસ મજાના ચીકલામાં ભરી દઈએ, હા આપણું કામ સરસ થઈ ગયું. તો એ જેમ એ અનાજનો આપણે ઉપયોગ કરવાનો હોય પણ તે પહેલાં એને સાફ કરી દે, એમ આપણા જીવનને આપણે પોતે જીવવાનું છે. એટલે આપણા જીવનનો જે કોઈ કચરો હોય તે આપણે પોતે જ તપાસવો પડે અને આપણે જેને દૂર કરી અને આપણે આપણા જીવનને સાફ કરવું પડે. સાફ રાખ્યા વગરનું ઘર રહેવાનું ગમશે? સાફ રાખે ગંદા કપડાં હોય પહેરવાના ગમશે? ઘરના વાસણ ગંદા હોય એમાં ખાવાનું પાણી પીવાનું ગમશે? તો જેમ એ ભૌતિક લૌકિક વસ્તુઓ જો સહેજ પણ ક્ષતિવાળી હોય તો આપણે એને સ્વીકારવા તૈયાર નથી હોતા, આપણને ગમતી નથી, એમ આપણું જીવન પણ ક્ષતિવાળું હોય ને, બીજાને તો ન ગમે તો ન જ ગમે, પણ અંદર ખાનેથી આપણે પણ એના માટેનો ક્લેશ જાણે અજાણે અનુભવતા હોય, ભલે કદાચ પોતાની ક્ષતિને સ્વીકારવા તૈયાર ન થાય, પણ આજુબાજુવાળા જે ક્ષતિ તરીકે જોવે ને ત્યારે આપણને દુઃખ થાય. ત્યાં લોકો મને આવું કહેશે, મારામાં આવો ગુણ, પણ હા કંઈક હશે તો જ કહેતા હશે. એટલો વિચાર કરો, જો નથી તો એ વસ્તુનું કહેવાના જ નથી. અંદર થોડી ઘણી હશે, જરાક હશે, દેખાશે તો પણ. જેમ આપણી ખોરાકની કોઈ ચીજમાં સહેજ અમથો કાંકરો કે કચરો હશે તરત બહાર કાઢ નાખી. કદાચ શાકભાજી છોલવાની અંદર એક બાજુ રહી ગયો, જો ને આવડતું નથી, તરત સાંભળવાનો વારો આવે. તો જીવનની અંદર પણ આવી ક્ષતિઓ હોય અને આપણી ક્ષતિઓ આપણને શોધતા ન આવડે, આપણને કાઢતા ન આવડે, અને બીજો કોક આપણને કહે ક્યાં તો રહી ગયો, આવું કરું છું, આવું શીખવાડ્યું છે, એ ચીવટ. જેમ ઘરમાં વસ્તુમાં વ્યવહારમાં ચીવટ રાખીએ છીએ, એમ આપણા પોતાના જીવનની આપણે પોતે ચીવટ રાખીએ. શું સાચું છે, શું ખોટું છે, શું કામનું છે, શું નકામું છે, કયું સારું છે ને કયો કચરો છે, એનો નિર્ણય આપણે કરવાનો. તુલસીજીએ માનસની શરૂઆતમાં બહુ સરસ કહ્યું કે આખી સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે, કોઈ એકલું ગુણવાન પણ નથી, કોઈ એકલું દોષયુક્ત પણ નથી, પણ એનું મિશ્રણ. જડ ચેતન ગુણદોષમય વિશ્વ કિન્ન કરતા, આ વિશ્વના કરતાએ આખી સૃષ્ટિનું સર્જન ગુણદોષથી કર્યું, ગુણદોષનું મિશ્રણ કર્યું. તો દરેકે દરેક વ્યક્તિમાં ગુણદોષ તો રહેવાના જ, એટલે તો જીવન મળ્યું છે. એકલા સદગુણો હોત તો આવવાની જરૂર જ ના હતી, અને એકલા જો દોષ પડેલા હોત તો માણસ તરીકે જન્મ ના મળ્યો હોત. પણ ગુણ અને દોષ બંનેનું મિશ્રણ છે, બંને ભેગા છે, એટલે આપણને આ માનવ શરીર મળે. તો ગુણદોષ તો ભરેલા છે ને છે દરેક વ્યક્તિમાં. જન્મેલા માણસ માત્રમાં ગુણ અવગુણ તો રહેવાના. અવગુણ મારા કોટી છે પણ એકે ધર, આમ અવગુણો છે, પણ એ અવગુણ તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આ ખોટું છે, આત્મનિરીક્ષણ, જાતને તપાસ, આપણી જાતની અંદર કઈ કુટેવો છે, કયું વ્યસન છે, કઈ અણ આવડત, બધાને તપાસ. અને બધું તપાસતા તપાસતા કચરો બધો જ આપણે જાણી શકીએ કે આટલો કચરો છે મારા જીવનમાં. અને કચરાની સાથે સારી વસ્તુ પડી હોય તો દેખાવાની તો ખરી જ ને, આટલી વસ્તુ સારી, આટલી વસ્તુ સરસ છે, તો એમ નિજ અનુભવ કરતા રે આ સમજાજ. પોતાનું આત્મનિરીક્ષણ કરતા કરતા એક સમય એવો આવે કે આત્મજાગૃતિ, અને એ આત્મજાગૃતિ જ આપણા જીવનનું લક્ષ્ય છે. મનુષ્ય તરીકે આ દુનિયાની અંદર આ સંસારમાં આવ્યા છીએ, અને એનું લક્ષ્ય કયું? આત્મનિરીક્ષણ, આત્માને ઓળખ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આત્મનિરીક્ષણ, અને એમાં બહુ સ્પષ્ટ કહ્યું, યહી તન કર ફલ વિષય ને ભાઈ. આ શરીરનું કાર્ય માત્ર વિષયો ભોગવવાનું જ નથી, એકલા વિષયો ભોગવવા માટે શરીર મળ્યું નથી. સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાય, જે ભોગવામાંથી તમે સુખ ઈચ્છો છો એમાં સુખ તો બહુ જ ક્ષણિક, સ્વલ્પ ઉત્સર્ગ, અલ્પ, અને પરિણામ માત્ર દુઃખદાયી. કોઈ પણ બાબત લો, જે કોઈ પણ પરિસ્થિતિમાં જેનું ભરો જોઈએ, સ્વર્ગ સ્વલ્પ, જે સુખ કહેવાય સ્વર્ગ એટલે, એ તો બહુ થોડું કશું, બહુ જ થોડું. જેમ મોટા વલાણાની અંદર છાશ ખૂબ હોય પણ માખણ આટલું, એમ આ સંસારના વલોણાની અંદર માખણ તો તમને આટલું જ મળશે, પણ છાશ ખાટી આખી ગોળી ભરી મળશે. સ્વર્ગ સ્વલ્પ અંત, જેને સુખ કહેવાય એ સુખ તો તમને ક્ષણિક સુખ, તમે માની લીધું છે માટે સુખ છે, પણ કેવું છે, માત્ર ક્ષણિક. જેના માટે પ્રયત્ન ઉપાયો કેટલા બધા કરીએ છીએ, અઢળક એ સુખ મેળવવા માટે કેટલું બધું સહન કરીએ છીએ પાર વગર, પણ જયારે એમ થાય કે બસ આટલું જ સુખ હતું, આટલું જ આનંદ હતું. સરસ મજાની રસોઈ બનાવી, છ છ આઠ આઠ કલાક મહેનત કરીને, સવારમાં વહેલા ઉઠીને, આગલે દિવસે બધું ખરીદી લાવીને, રાત્રે શાકભાજી સમારી તૈયારી કરીને, બીજે દિવસ સવારે 4 વાગે ઉઠ્યા, જમવાનું તો 11 વાગે છે, 4 વાગે ઉઠ્યા, તૈયારી કરી, 6-8 કલાક તૈયારી કરી, જમવા બેઠા, 10 મિનિટમાં અંતે આ જીભમાં આ છેડેથી પેલે છેડે ઉતરી ગયું, પતી ગયું. સ્વર્ગ સ્વલ્પ, આટલી બધી મહેનત કરી 6-8 કલાક, સુખ કેટલું, આ જીભ ઉપર ગયું, પાસ થયું, પસાર થયું, એટલું જ. જીભની આગળ રહ્યું ત્યાં સુધી સારું લાગ્યું, અને જીભની પાછળ ગયું એટલે પતી ગયું. એક રાજાએ પૂછ્યું કે ખરાબમાં ખરાબ વસ્તુ શોધી લાવીને નકામી હોય, આખી દુનિયામાં બહુ ફર્યો બહુ ફર્યો, આ નકામું છે, આમાં તો કઈ આ નકામું છે, આમાં તો પછી મળ લઈ એના હાથમાં આવ્યો. આ મળ ધંધા તો નકામો, કચરો, આ જ નકામા નકામી થી. એટલે મળે કહ્યું કે ભાઈ હું તો બહુ સરસ હતો 12 કલાક પહેલા, તું એને અન્ન દેવતા કરીને પગે લાગીને એને મોઢા મૂકતો, પણ તારો સંગ 12 કલાકનો થયો ને તો મારી આ અવગતિ થઈ, નરક બન્યો. એટલે ખરાબ કોણ? આપણે પોતે ખરાબ. ત્યારે એને બંધ થયું કે આ જગતમાં જો કોઈ નકામો નકામો કોઈ વસ્તુ હોય તો આપણે આખી આખી દુનિયાને કચરો બનાવવા વાળું આ શરીર, આ મશીન. કોઈ પણ ચીજ લાવો મૂકો શરીરમાં, કચરો 12 કલાક. તો આ જે જીવન છે એને સમજવા, પોતાની જાતનો અનુભવ કરો કે સારું શું ને ખોટું શું. બાકી જગત તો ગુણદોષમયથી ભરેલું જ છે, પણ એને સંત હંસ ગુણ ગહ ભય, જે સંત જીવન છે એ જ એને અંદરથી દૂધ દૂધ લઈ લે છે, પાણી પાણી છોડી, માખણ કાઢી લઈ, છાશ આપી દે કાઢી. પહેલાના જમાનામાં તો માખણ કાઢી લઈને છાશ ઉકળીને ધોરી આવતા, અત્યારે વેચાતી મારે છે કિંમત થઈ ગઈ. ઘેરે ઘેર વલોણા હોય, માખણ કાઢી લઈને છાશ શું કરે, ઉકળીને ધોરી આવતા ને, બહુ તો ઘરમાં કઢી કરે, કોણ લેવા આવે. એમ આ જીવનની અંદર ગુણદોષ તો ભરેલા જ છે, એમાંથી સાર સાર શોધી લેવાનો, મારામાં સારું શું સાચું, નિજ અનુભવ, પોતાનો અનુભવ કરો. એ અનુભવ કરતા કરતા એમાંથી પોતાના સ્વસ્વરૂપનું ભાન થશે. આ હરિદાસજી મહારાજ જય મહારાજની સાથે બેસીને કરેલો સત્સંગ, એ હરિરામજી મહારાજ, એ હરિદાસજી મહારાજ જેમણે મહારાજની પાસેથી સત્સંગ કરતા એમના સાનિધ્યમાં, ગુરુ મહારાજના સાનિધ્યમાં આ મેળવ્યું. શું મેળવ્યું? આપે દેહના દમન દૂર કરાવ્યા, દેહ દમન થઈ ગયા, હંમેશા ઇન્દ્રિય દમન. દ દ દ ઉપનિષદની વાર્તા છે. માનવ, દાનવ અને દેવો ત્રણે જ ભગવાન પાસે માગવા ગયા. ભગવાને કહ્યું કે તમને આપો, શું જોઈએ છે? તમે આપો. ધ ધ ધ જા, દ દ ને દ જવાબ આપી દીધું કે અમને સમજણ ના પડી. દાનવનો કે દયા રાખજો. દેવોને કહ્યું દમન કરજો ઇન્દ્રિયોનું, બહુ વિલાસી ના થઈ જ. માનવને કહ્યું કે દાન કરજો. દ દ દ બધાને એક જ અક્ષર ની અંદર ત્રણેયને ઉપદેશ જુદો જુદો આપ્યો. જીવો ઉપર દયા રાખજો, તમારી જાત ઉપર સંયમ નિયંત્રણ રાખજો, અને તમને જે કઈ મળ્યું છે માનવતાના હિસાબે માનવ ધર્મ તેને આપજો. આમ એક જ અક્ષર ની અંદર ત્રણને જુદું જુદું આપ્યું. કહ્યું દેહ દમન એ છે, દેહ ઉપર, શરીર ઉપર જયારે દમન કરવાનું એટલે સંયમ નિયંત્રણ રાખવાનું. જયારે માણસની પાસે વધારે સંપન્નતા આવે ને ત્યારે ભોગ વિલાસિતા, એટલે દેવોની પાસે ભોગ વિલાસિતા અધિક હતી. એટલે કે સંયમ મારો, સંયમપૂર્વક જીવો, અવિલાસી જીવન ના ચાલે. એટલા માટે દ કહીએ દમન. એ દમન, દેહ દમન ચડ્યા. ગુરુ મહારાજ મળ્યા એને કારણે જે કઈ અમારા જીવન નિયંત્રણો કરવાના હતા, સંયમ કરવાનો હતો, સંયમ મહારાજે અમારો બધો આપીને એને દૂર કરી દીધો. સંયમ ગુરુ મહારાજે આપી દીધો એટલે પછી દેહ દમન કરવાનું રહ્યું નહીં. જે ઉપદેશ આપ્યો, જે નિયમ આપ્યો, જે આજ્ઞાઓ આપી, એ પ્રમાણે સંયમથી નિયમથી રહ્યા, દેહ દમન કરે. ડાક્ટર હોય ને એનો છોકરો ડાક્ટર થાય, નાખી હોસ્પિટલ આપી દે, તું બે કશું તૈયારી કરવાની રહી? આખી તૈયાર એસ્ટાબ્લિશ હોસ્પિટલ મળી ગઈ, સીધું કામે જ લાગવાનું. એમ દેહની વૃત્તિઓ બધી શાંત થઈ જાય ત્યાંથી આગળ વધી જવાનું. બસ હવે તો સંયમ, શાંતિ, આત્માનુભૂતિ, નિજ અનુભવ કરતા રે આત્મ. આમ પોતાની જાતને શોધતા, તપાસતા તપાસતા અંદર જે ગુણદોષ છે બધા ગુણદોષ જોતા 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 જોતે આત્મા સુધી પહોંચી ગયો. નિજ અનુભવ કરતા આત્મ, અને આત્મવૃત્તિ જાગી એટલે બધું જ મળી ગયું. કશું છેલ્લે કશું જ મેળવવાનું નથી રહેતું. યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ મન્યતે નાધિકમ તથા, જેને મેળવ્યા પછી બીજું કશું મેળવવાની ઈચ્છા જ ન થાય ને. યદ ગત્વા ન નિવર્તંતે, જ્યાં ગયા પછી ફરી પાછા આવવાની ઈચ્છા જ નથી. તદ્ધામમ, એ ધામ સુધી પહોંચાડે. એટલે દેહ દમન આનું નામ છે. આત્મદર્શન થયું, પોતાનો આત્મજાગ્રત થયું, પોતાની ચેતના જાગી, હું કોણ છું? અત્યાર સુધી ઊંઘતો હતો. આ વ્યવહારમાં, ભોગોમાં, અનેક ક્લેશ ને કકળાટની અંદર ઊંઘતા, એની અંદર એવા ખરડેલા હતા, એવા લપડેલા હતા કે બહાર જ ના નીકળાય. પણ ગુરુ મહારાજનું સાનિધ્ય મળ્યું. હરિરામજી મહારાજે કહ્યું કે અમને આત્મા સુધી લઈ ગયા, જીવનયાત્રા આત્મા સુધી પહોંચી ગઈ. ત્યાંથી ક્યાંય આગળ જવાનું રહેતું નથી. કોઈ પહાડ ઉપર ચડીએ, પહાડ ઉપર ચડવા માંડીએ, કેટલાય ખાડા, ટેકરા, પથરાટ ચડાવ ચડી છે, એની ટોચ ઉપર પહોંચી ગયા પછી આગળ કશું ચડવાનું કે જવાનું રહેતું નથી. એમ આપણા જીવનમાં આપણે આત્મા સુધી પહોંચી જઈએ, આપણા નિજ સ્વરૂપ સુધી, પછી ત્યાંથી ક્યાં આગળ જવાની જરૂર છે? નિજ અનુભવ, પોતાની જાતનો નો થાય સેલ્ફ, તમે તમારી જાતને ઓળખો, નિજ અનુભવ કરો, અને નિજ અનુભવ જ આપણને આપણા નિજ સ્વરૂપ સુધી લઈ જશે. જય મહારાજ.